તારીખ 8/12/1995 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 121 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 356.
વૈરાગ્ય સંપન્ન ધર્માત્મા હતા. નાની 18 વર્ષની ઉંમરે એમને આત્મજ્ઞાન થયેલું. આત્મજ્ઞાન એટલે આત્મ સાક્ષાત્કાર. જેમ પરમાત્માનો સાક્ષાત્કાર લોકો ઈચ્છે છે, એમ આત્માનો પણ સાક્ષાત્કાર થાય છે. એને જૈન ધર્મમાં આત્મજ્ઞાન કહે છે અને આત્મદર્શન કહે છે અથવા સુમેર દર્શન પણ કહે છે. આત્મા પોતે મૂળ સ્વરૂપે પરમાત્મા સ્વરૂપે હોવાથી, પરમાત્મા પરમ સ્વરૂપે હોવાથી, પરમાત્મ તત્વ હોવાથી, પોતે જ પરમાત્મા હોવાથી એને પરમાત્માનો સાક્ષાત્કાર પણ કહેવામાં આવે છે. એ પરમાત્માના સાક્ષાત્કારનો વિષય ક્યાંથી ચાલ્યો છે? બાકી સમયસરણમાં જીનેન્દ્ર પરમાત્મા જૈન પરમેશ્વર છે. એ જીન પરમાત્મા જીનેશ્વરનો પ્રત્યક્ષ દર્શન થાય એને પણ પરમાત્માનો સાક્ષાત્કાર કહેવામાં આવે છે. એ રીતે પરમાત્માના સાક્ષાત્કારમાં અનેક પ્રકાર છે. અહીંયા આપણે જેના વચનામૃતનો સ્વાધ્યાય કરીએ છીએ, એ પૂરી બેનશ્રી પણ 18 વર્ષની ઉંમરે એમણે પોતાના પરમાત્માનો સાક્ષાત્કાર કરેલો. ત્યાર પછી એમને પૂજ્ય ગુરુદેવ શ્રી કાલજી સ્વામીનો ઘનિષ્ઠ સત્સંગ મળ્યો, ઘનિષ્ઠ પરિચય થયેલો અને એમની સાધનામાં એ ખૂબ ખૂબ આગળ વધેલા. એ જ્યારે પ્રવચન આપતા ત્યારે કેટલાક બહેનો લખી લેતા, એમાંથી આ ગ્રંથનું નિર્માણ થયેલું. પોતે લખેલું નથી પણ લખાણ તૈયાર થયું ત્યારે એમને વંચાવવામાં આવેલું અને એ રીતે એમની નજર પડેથી નીકળી ગયેલું એમના વચનામૃતોનું આ પુસ્તક છે. એમાં વચનામૃત 121મું છે. એમાં કોઈ આચાર્ય દેવના ગ્રંથ ઉપર તેઓ પ્રવચન કરી રહ્યા છે એટલે એમ કહે છે કે આચાર્ય દેવ કરુણા કરી જીવને જગાડે છે. આચાર્ય દેવના ગ્રંથનો સ્વાધ્યાય ચાલે છે એટલે એમ કહ્યું કે આચાર્ય દેવ કરુણા કરીને જીવને જગાડે છે. જાગરો ભાઈ જાગ, તમે ઊંઘમાં દિશા સૂઝતી નથી. ઊંઘમાં માણસ ક્યાં સૂતો છે? ઘરમાં સૂતો છે કે કોઈ બીજી જગ્યાએ સૂતો છે? પલંગમાં સૂતો છે કે ભોંય પથારીએ સૂતો છે? એટલી પણ ખબર ન પડે તો દિશાની તો ક્યાંથી ખબર પડે? એ તો જે નિંદ્રા છે એ સામાન્ય વાત છે. અહીંયા એ નિંદ્રાની વાત નથી, અહીંયા ભાવ નિંદ્રાની વાત છે. ભાવ નિંદ્રા એટલે મોહ નિંદ્રા, મોહ ભાવની નિંદ્રા. જ્યારે જીવને શ્રદ્ધા મિથ્યા હોય છે ત્યારે એના પરિણામમાં મોહ ભાવનું જોર હોય છે અને એને લઈને એની સાચી દિશા સૂજતી નથી. એટલે કે હિત અહિતના વિષયમાં એને ખબર પડતી નથી. પોતાના જ અહિતકારી પરિણામોમાં જીવ ખુશી થાય છે, રાજી થાય છે, રાચે છે અને પોતાના હિતકારી પરિણામો કેવા હોય એની ખબર પડતી નથી, એની પોતાને ઓળખ પડતી નથી. એને એમ કહેવાય છે કે દિશા શુદ્ધ નથી, મારે શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એ સંબંધની ખબર નથી પડતી, એ સંબંધી ખબર નથી પડતી. એટલે એને કહે છે કે તું મોહ નિંદા ઉડાડીને જાગ્રત થા, તારા હિત અને અહિતના વિષયમાં તું જાગ્રત થા અને સમજ કે તારું હિત ક્યાં છે. સંસારના પરિણામો જીવને નુકસાન કરે છે એ તો બહુ ભાગ માણસો જાણે છે, છતાં પણ કર્યા વિના ચાલે નહીં એમ સમજીને સૌ એ પણ ફરજ સમજીને કરે છે. પણ ધર્મના ક્ષેત્રમાં કયા પરિણામો કર્તવ્ય છે ને અકર્તવ્ય છે એ વિષયની સૂઝ કોઈ અલ્પ જીવોને, બહુ ઓછા જીવોને હોય છે. એટલે એ વિષય જરા ઊંડે ઉતરીને વિચારવા જેવો છે અને નિર્ણય કરવા જેવો છે. સામાન્યપણે કોઈ પણ મનુષ્ય કોઈ ને કોઈ સંપ્રદાયમાં જન્મ પામે છે. મનુષ્ય જન્મ પામે છે એ પહેલા એ મનુષ્ય જ હોય છે એવું નથી હોતું. બાકીની જે ત્રણ ગતિમાંથી ગમે ત્યાંથી આવે છે, ચાર ગતિ છે, મનુષ્ય, દેવ, નારકી અને તિર્યંચ એટલે પશુ પક્ષી. એ ચાર ગતિમાંથી મનુષ્ય ગતિમાં એક એવી વ્યવસ્થા છે કે જીવ કોઈને કોઈ સંપ્રદાયમાં જન્મ લે છે. બીજી ત્રણ ગતિમાં સંપ્રદાય, ધર્મ સંપ્રદાય નથી. દેવલોકમાં ધર્મનો સંપ્રદાય નથી, નારકીમાં પણ નથી અને પશુ પક્ષીને પણ ધર્મનો સંપ્રદાય નથી. મનુષ્ય જે તે સંપ્રદાયમાં જન્મે છે એ પૂર્વકર્મના પ્રારબ્ધને આધીન વાત છે, એના પોતાના આધીન વાત નથી. પણ પ્રારબ્ધ આધીનપણે એ કોઈને કોઈ સંપ્રદાયમાં જન્મ લે છે અને જે જે સંપ્રદાયમાં એ જન્મ લે છે તે તે સંપ્રદાયની પરંપરાને તે અંધશ્રદ્ધાથી અનુસરે છે. અનુસરે છે એટલું જ નહીં પણ અંધશ્રદ્ધાથી અનુસરે છે કે અમારો આ ધર્મ છે, આ ધર્મ અમારે પાળવો જોઈએ અને એ ધર્મની અંદર જે પરંપરા હોય ક્રિયાકાંડની એ અમારે અનુસરવી જોઈએ અને એ ધર્મ કર્યો હોય, ધર્મ કરતા હોય એવું માને છે. પણ ખરેખર એ કઈ ધર્મનું સ્વરૂપ નથી. ધર્મનું સ્વરૂપ એવું છે કે આત્મા નિર્દોષતાને પામે, વ્યવસ્થિતપણે આગળ વધીને નિર્દોષતાને પામે, પવિત્ર દશાને પામે, એ ધર્મનું સ્વરૂપ છે. એટલે એમાં દોષ અને નિર્દોષતાની પરખ કરવાનો વિષય આવે છે. દોષ કોને કહેવાય, દોષની જાત શું હોય, કેટલી જાતના દોષ હોય, નિર્દોષતા કોને કહેવાય અને એની જાત શું હોય, આ ધર્મનું પ્રકરણ છે. ધર્મના ક્ષેત્રમાં વાસ્તવિકપણે આમ વિચારવું જોઈએ. સંપ્રદાયોના ભાગ્ય જેવું વિચારવામાં આવે છે અને પૂર્વની પરંપરાને લોકો અનુસરે છે અને એ પણ અંધશ્રદ્ધાથી અનુસરે છે. કરુણતા, ટ્રેજેડી જેને કહીએ, એ વાતની છે કે બુદ્ધિશાળી લોકો પણ એમ જ કરે છે. સંસારિક કાર્યોમાં પાય પાયનો હિસાબ કરનાર અને જોઈ વિચારીને એક એક ડબલું ભરનાર અને હાથ ગણે ગળીને ધંધો કરીને પાણી પીનાર, ધંધો કરવો છે હાથ ગણે ગળી લ્યો પહેલા, પાછા ફરવું મુશ્કેલ પડશે પથારો પાછા પછી, બધું વિચારીને કામ કરે છે એવા માણસો પણ ધર્મના ક્ષેત્રની અંદર અંધશ્રદ્ધાથી પ્રવર્તતા જોવામાં આવે છે, વર્તતા જોવામાં આવે છે. એક ધર્મના ક્ષેત્રની કરુણતા રહી છે. જૈન દર્શનમાં એ વાતની સામે પડકાર કરવામાં આવ્યો છે. જે જૈન ગુરુઓ થયા સાધુઓ થયા, આચાર્યો ઉપાધ્યાયો સાધુઓ. પંચ પરમેશ્વરમાં નમસ્કાર કરીએ છીએ, નમો વાવરિયાણમ, નમો વધ્યાયાણમ, નમો પરમેશ્વરમ. એ ગુરુપદે છે, એમને પડકાર કર્યો છે કે તું અંધશ્રદ્ધાથી ચાલીશ તો તારું કલ્યાણ નહીં થાય, અકલ્યાણ થશે, નુકસાન થશે, તને ચાર ગતિમાં રખડીશ. એટલે તું પરીક્ષા કરજે કે ધર્મ કરે છે કે ધર્મ નથી કરતો. અને એ માટે પ્રશ્નો, શંકા, આશંકા, જિજ્ઞાસા એ પૂરેપૂરું સ્વતંત્રતાથી કરવાની તને છૂટ છે. પણ આમાં કાચું કાપીશ ને કે કાચું રહેવા દઈશ ને? અને એ વાત જૈન ગ્રંથોથી સાબિત થાય છે. અને એની અંદર ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. કેટલાક ગ્રંથો, કેટલાક શાસ્ત્રો તો પ્રશ્નોત્તર રૂપે રચવામાં આવ્યા છે. પ્રશ્ન ઉઠાવીને એનો ઉત્તર આપે, ગ્રંથ કરતા પોતે પ્રશ્ન ઉઠાવીને ઉત્તર આપે. એ રીતે ધર્મનું સ્વરૂપ. એટલા માટે કાળજીથી સ્વીકારવામાં આવ્યું છે કે બહુ કિંમતી વસ્તુ છે. કિંમતી વસ્તુ એમને આપણે લેતા નથી. સાવણી લેવી હોય તો ગમે ત્યાંથી લઈ લે, પણ સ્વામિનારાયણ દાદીનો ગમ ગમે ત્યાંથી ના લેવાય. વિશ્વાસ જેના ઉપર હોય એના ઉપર લેવાય.
બરાબર.
અને એ બાબતમાં વિશ્વાસથી લીધો હોય તો એ તો બીજી એક બે જગ્યાએ એની ચકાસણી કરાવી લેવામાં આવે છે કે જરાક આનો કોષ કાઢી દો ને તમને કેમ લાગે છે. એટલી ચોકસાઈ જ્યાં કરવામાં આવે છે એથી વધુ કિંમતી ચીજ છે. એટલા માટે કે જીવ જો આ બાબતમાં કાળજી ન કરે, દરકાર ન કરે, તો દુર્ગતિમાં ચાલ્યો જાય અને અનંતકાળ સુધી દુર્ગતિની અંદર દુઃખ ભોગવે. એવું જાણીને, એવું સમજીને આ વિષયમાં જૈનોએ ઘણી કાળજી લીધી છે. તો સંપ્રદાયમાં અત્યારે બધા જૈનો એટલી કાળજી લેતા નથી, પણ જે ધર્માત્મા થયા એને જૈન કહીએ, જેને સમ્યક પ્રકારે વિષય કષાયને જીત્યા એને જૈન કહીએ, એમણે ઘણી કાળજી લીધી છે એ સ્પષ્ટ જોવામાં આવે છે. તો કહે છે કે અહીંયા આચાર્ય દેવ એમ કહે છે કે એ જીવ તું તારા આત્મકલ્યાણના વિષયમાં જાગ્રત થા. શેમાં જાગ્રત થા?
આત્મકલ્યાણ,
તારું આત્મકલ્યાણ કરવાના વિષયમાં જાગ્રત થા. કેમ કે તને આ મનુષ્ય અવસ્થામાં વિચાર, આત્માના હિત હિતની, પોતાના હિત હિતની વિચાર કરવાની શક્તિ છે, અને એ શક્તિ વાચા સહિત છે. પશુ પક્ષીને વાચા નથી કે પોતાની મૂંઝવણ કોઈને કહી શકે. મનુષ્યને તો વાચા છે કે પોતાની મૂંઝવણ રજૂ કરી શકે છે અને એનો ઉકેલ શોધવા માટે બરાબર પ્રયત્ન કરી શકે છે. તું તારી ભૂલથી જ રખડે છે, શું આચાર્ય દેવ કહે છે? કે તું અનાદિથી છો, આત્મા શાશ્વત સ્વરૂપે છે, જીવ છે એ ખોળિયા બદલે છે, દેહ બદલે છે, શરીર બદલે છે, પણ ખરેખર મરતો નથી. દેહનો નવો સંયોગ થાય, શરીરનો નવો સંયોગ થાય ત્યારે જન્મ કહેવામાં આવે છે, અને એ શરીરનો વિયોગ થાય ત્યારે મૃત્યુ કહેવામાં આવે છે. પણ ખરેખર જીવનું જન્મ મરણ થતું નથી, કેમ કે એ શાશ્વત તત્વ છે. જીવ છે એ શાશ્વત તત્વ છે, અનાદિ અનંત પોતાની જીવત્વ શક્તિથી જીવતો રહે એવી શક્તિ, અનંત શક્તિ જીવમાં રહેલી છે, અને એને લઈને એ અનંતકાળથી જીવતો રહ્યો છે અને અનંતકાળ જીવતો રહેવાનો છે, ભવિષ્યની અંદર રહેશે. એવો આ જીવ ચાર ગતિમાં રખડે છે અને દુઃખી થાય છે, ક્યાંય સુખ એને નથી. આધિ વ્યાધિ અને ઉપાધિ એમાંથી કોઈને કોઈ પ્રકારનું દુઃખ જીવને સતાવે છે. જોકે દુઃખથી ટેવાઈ ગયેલો છે એટલે બહુ દુઃખ લાગતું નથી અને એમને સંસારનું ગાડું હાંકે રાખે છે, પણ અહીંયા થોડા વિચારવાન જીવવાળાને માટે વાત છે. એમને ગાડું હાંકે રાખે એના એના માટે વાત નથી. આ વાત થોડી વિચાર શક્તિ વિશેષ હોય, વિચારવાન પણ હોય એવા જીવના માટે આ બધી વાતો છે. એને કહે છે કે જો ભાઈ તું રખડ્યો છું એ ચાર ગતિમાં, ઘણો દુઃખી થઈને રખડ્યો છું અને એ તારી ભૂલથી રખડ્યો છું, કોઈના કારણે તું રખડ્યો છું એવું બિલકુલ નથી. દુઃખના નિમિત્તો અવશ્ય છે, રખડવાના નિમિત્તો અવશ્ય છે, પણ એ નિમિત્તો કંઈ કરે છે એમ નથી. જીવ પોતે એને અવલંબીને કારણ બનાવે છે ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે છે, નહીં તો નિમિત્ત પોતાના સ્થાનમાં ઉપાદાન છે. નિમિત્ત નિમિત્તના સ્થાનમાં નિમિત્ત નથી, પણ પોતાના સ્થાનમાં તો ઉપાદાન છે. પણ આ જીવ જ્યારે પોતે ભૂલ કરે છે ત્યારે એ ભૂલમાં કોઈને ને કોઈને નિમિત્ત બનાવે છે અને એ રીતે એને રખડવાનું નિમિત્ત કહેવાય છે. પણ ખરેખર ભૂલ પોતે કરે છે ત્યારે એને નિમિત્ત ઉપરનું વજન ઉઠાવી લેવું જોઈએ કે હું મારી ભૂલથી રખડું છું. ભૂલ સુધારવા માટે એ ન્યાય એને ઉચિત છે, યોગ્ય છે. ભૂલ સુધારવા માટે રખડવાના નિમિત્તોના કારણે હું રખડ્યો કે ભૂલવાના નિમિત્તોના કારણે હું ભૂલ્યો એ વાત એના ભૂલ સુધારવા માટે યથાર્થ નથી, યોગ્ય નથી અને ભૂલ એથી સુધરશે પણ નહીં. ઘણા એ રીતે લઈએ છે, શું કરીએ, અત્યાર સુધી અમને સાચા ગુરુ મળ્યા નહીં. સાચા ગુરુ મળ્યા હોય તો અમે સાચે રસ્તે ચડી જાત, પણ અમને અત્યાર સુધી સાચા ગુરુ મળ્યા નહીં એટલે એમ રખડપટ્ટી થઈ ગઈ. એ વાત પણ ખોટી છે. જગતમાં બંને પ્રકારના નિમિત્તો હંમેશા હંમેશા હોય છે અને આ જીવને જીવેશ્વર પરમાત્મા જેવું નિમિત્ત પણ અનંતવાર મળ્યું છે. અનંતવાર સમોસરણમાં ગયો છે અને પોતાની ઊંધાઈને લીધે અને પોતાની ઓઘ ઓઘ સંજ્ઞાને લીધે પોતે સાચા ઉપદેશથી અને સાચા માર્ગથી વંચિત રહ્યો છે. એ ભૂલ પોતાની છે, સાચા નિમિત્ત મળ્યા જ નથી એ વાત તદ્દન ખોટી છે. સાચા નિમિત્ત પણ અનંતવાર મળ્યા અને ખોટા નિમિત્ત પણ અનંતવાર મળ્યા. જીવ રખ્યો છે પોતાની ભૂલને કારણે રખ્યો છે. બંને નિમિત્તોના સદભાવમાં સંયોગમાં જીવ રખડ્યો છે પોતાના કારણે રખડ્યો છે એમ આચાર્યદેવ અહીંયા કહે છે. જે આચાર્યદેવ કહે છે એ જ જ્ઞાની પુરુષ કહે છે અને અનંત જ્ઞાનીઓ, અનંત આચાર્યો અને જીવેશ્વર દેવ એ બધાનો એક મત છે. તેના બે મત હતા કેમ કે બધા એક જ રસ્તે ચાલનારા છે. અજ્ઞાન હોય ત્યાં અનેક અનેક મત હોય, પણ જ્ઞાનીઓના અનેક મત હોતા નથી. કેમ કે તેમનો આત્મ સાક્ષાત્કાર એક પ્રકારનો છે, તેમની સાધના એક પ્રકારની છે, તેમની નિર્દોષતા એક પ્રકારની છે. એટલા માટે બધાના રસ્તા એક છે અને બધાનો માર્ગ એક છે, બધાનો મત એક છે. શું કહ્યું કે આચાર્ય જગાડીને એમ કહે છે કે તું તારી ભૂલથી જ રખડ્યો છે, તું રખડ્યો છે એ
ભૂલથી,
તારી ભૂલથી તું રખડ્યો છે, બીજું કોઈ કારણ નથી. તું સ્વતંત્ર દ્રવ છો, તું સ્વતંત્ર વસ્તુ છો. દ્રવ એટલે વસ્તુ, દ્રવ એટલે પદાર્થ. એક વધારે સ્પષ્ટીકરણ જે કરવા જેવી છે એ છે કે જૈન ધર્મ એ કોઈ અંધશ્રદ્ધાનો ધર્મ નથી, પણ એ પદાર્થ વિજ્ઞાન છે. એટલે જ્ઞાનીઓને આચાર્યએ વૈજ્ઞાનિક પદ્ધતિથી શાસ્ત્રો લખ્યા છે, અને જે કાંઈ ઉપદેશ આપ્યો છે એમાં પણ વસ્તુના વિજ્ઞાનનો આધાર લઈને ઉપદેશ આપ્યો છે. ઉપદેશના બે વિભાગ છે, એક ઉપદેશ એવો છે કે જે રાગ દ્વેષ મોહ મમત્વ આદિ મટાડવા માટેનો ઉપદેશ છે, અને એક ઉપદેશ છે જેને સિદ્ધાંત બોધ કહે છે, એ વસ્તુના સ્વરૂપને વસ્તુના વિજ્ઞાનને દર્શાવનારો બતાવનારો ઉપદેશ છે. અને બંનેને એકબીજા વગર ન ચાલે એવું ઉપદેશનું સ્વરૂપ છે, બંને એકબીજા સાથે સંકળાયેલા છે. જૈન ધર્મ અને અન્ય ધર્મમાં જે ફેર છે એ આ જગ્યાએ છે કે અન્ય ધર્મમાં પણ ઉપદેશ તો છે જ, કોઈ ધર્મ એવો નથી કે જીવને પાપ કરાવે કે ભાઈ તું પાપ કરજે, શું એવો ઉપદેશ નથી કે તું ચોરી કરજે, તું લૂંટફાટ કરજે, તું ખૂન કરજે, તું ક્રોધ કરજે, તું છેતરજે, તું માયાચાર કરજે, તું લોભ કરજે, હા એ બધા અવગુણો મટાડવા માટેનો ઉપદેશ તો બધા જ ધર્મોમાં છે. પણ એ સંબંધીનું વિજ્ઞાન જૈન દર્શનમાં છે, સાયન્સ જેને કહીએ. એટલે અહીંયા વાત જરા વિજ્ઞાનની શરૂ થઈ કે તું સ્વતંત્ર દ્રવ છો, એ વૈજ્ઞાનિક વાત છે. દ્રવ એટલે પદાર્થ. જૈન દર્શન ઉપદેશનો, જૈન દર્શનના ઉપદેશનો આધાર વસ્તુનું વિજ્ઞાન છે, પદાર્થનું વિજ્ઞાન છે. એમનેમ ખાલી નીતિ વિષયક વચનો નથી, પણ વિજ્ઞાનના આધારે, વિજ્ઞાનનો આધાર લઈને એ વાત કરે છે. અને એટલા માટે એ જરૂરી છે કે આત્મા છે એક વસ્તુ છે, વસ્તુ હોય તે હયાતી ધરાવે, પોતે શાશ્વત અનાદિ અનંત હયાતી ધરાવનાર પદાર્થ છે, એને પોતાના ગુણધર્મો છે. શું જેમ સાકરને સાકરના ગુણધર્મો હોય, મીઠું નમક હોય એને એના ગુણધર્મો હોય, ઔષધિને ઔષધિના ગુણધર્મો હોય, શું એમ આત્માને આત્માના ગુણધર્મો છે. અને આત્માને જે સુખ દુઃખ થાય છે તે એના ગુણધર્મના અનુસારે થાય છે. એમ જૈન દર્શનમાં એના વિજ્ઞાનને તપાસીને, વિજ્ઞાનમાં ઊંડા ઉતરીને, એનું રિસર્ચ કરીને, ઠીક એ વાતને સ્પષ્ટ કરી છે. તો કહે છે કે તારે આત્મકલ્યાણ કરવું હોય એટલે કે સુખી થવું હોય, સંસારના સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આ જૈન દર્શનનો મુખ્ય સિદ્ધાંત છે. જે ગંધર્વદેવે 12 અંગની રચના કરી એમાં આચારંગ નામનું અંગ એ પહેલું અંગ છે. 12 અંગમાં આચારંગ છે એ પહેલું અંગ છે. એ આચારંગનું પહેલું સૂત્ર છે, જે એકમ જાણાઈ સો સબ્બમ જાણાઈ, માધવી ભાષામાં છે. જેણે આત્માને જાણ્યો, એક આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યો, અને જેણે આત્માને ન જાણ્યો એને સર્વ જાણ્યું એ આત્માના હિત હિત અર્થે કાંઈ જાણ્યું નથી. એટલે આત્માને જાણ્યું એટલે શું કે આત્માના વિજ્ઞાનને જાણ્યું, અને એ વિજ્ઞાનને જાણીને આત્મામાં જે એક સુખ નામની શક્તિ છે, જેમ જ્ઞાનની શક્તિ છે ને આત્મા જ્ઞાન શક્તિથી જાણી રહ્યો છે, એમ સુખ નામની શક્તિ છે, એ સુખ શક્તિને કેવી રીતે પ્રગટ કરવી, અવસ્થામાં શક્તિરૂપ છે એને વ્યક્તિરૂપ અવસ્થામાં એનલાર્જ કેવી રીતે કરવી, એ સાધનાનું વિજ્ઞાન છે. એની અંદર એ વિજ્ઞાન અનુભવ કરીને એમણે લોકભોગ્ય ભાષામાં અને વિદ્વાનોની ભાષામાં, બધી ભાષામાં મૂકેલું છે. વિદ્વાનોને વિદ્વાનોની ભાષામાં સમજાવે છે અને લોકોને લોકભોગ્ય ભાષામાં પણ સમજાવે છે. અહીંયા બધી વાત છે લોકભોગ્ય ભાષાની છે. જો ભાઈ તું એક સ્વતંત્ર પદાર્થ છો, કેવો છો? સ્વતંત્ર પદાર્થ છો, તું કોઈ પરાધીન પદાર્થ નથી. એમ કહીને એમ કહેવું છે કે જે પરાધીનતાના તને ભાવો આવે છે એ બધા તારા સ્વભાવ અને સ્વરૂપથી વિરુદ્ધ આવે છે. મને આના વિના ન ચાલે, મને આના વિના ન ચાલે, ભવિષ્યમાં આના વિના નહીં ચાલે, વર્તમાનની પરતંત્રતા અને ભવિષ્યની પરતંત્રતા અભિપ્રાયમાં અને શ્રદ્ધામાં સ્વીકારીને જીવ પોતાની સ્વતંત્રતાને ભૂલે છે. ચાલુ વાંચનમાં ઓછું જીવ પોતાની સ્વતંત્રતાને ભૂલે છે, પોતાની પરતંત્રતા સ્વીકારીને શ્રદ્ધા અને જ્ઞાનમાં. એટલે ત્યાંથી એ રસ્તો ભૂલ્યો છે, પાયામાં મૂળમાં ત્યાંથી એ રસ્તો ભૂલ્યો છે. પહેલેથી મિસકોન્સેપ્ટ અહીંથી શરૂ થયો છે કે જીવ પોતે અનંત શક્તિ વાળો સ્વતંત્ર પદાર્થ હોવા છતાં પોતે પરતંત્રતા સ્વીકારીને ચાલે છે. ધર્મના ક્ષેત્રમાં ઈશ્વરનું પરતંત્રતા સ્વીકારી દીધી એને, કે ઈશ્વર કરે તે ખરું, હું કાંઈ ન કરી શકું, અને સંસારમાં ઘરમાં આના વગર ન ચાલે ને આના વગર ન ચાલે. એ પોતાની જે પરતંત્રતા એને સ્વીકારી, આ સર્વ દુઃખનું મૂળ અહીંયા છે, અને સ્વતંત્રતા સ્વીકારે તો સર્વ સુખનું મૂળ પણ અહીંયા છે. એટલે આચાર્યદેવે આ જગ્યાએ મૂળભૂત ઉપદેશ કરેલો છે. કેવો ઉપદેશ કર્યો છે? મૂળભૂત ઉપદેશ કર્યો છે. સર્વ ઉપદેશનું મૂળ અહીંયા છે કે તું એક સ્વતંત્ર પદાર્થ છો, કોઈના વિના ન ચાલે. હવે માણસને એમ થાય પણ હવે સંસારમાં ક્યાંય પૈસા વગર હાલે, ડગલે ને પગલે પૈસા જોઈએ લ્યો, અને આપણે બધાને અનુભવ છે કે નહીં, શું ત્યારે એને પૂછે નિગોટમાં તારી પાસે કેટલી મૂડી હતી, કે હે આ વનસ્પતિના જીવો છે કે નહીં? વનસ્પતિના જીવો છે, બે ઇન્દ્રિયમાં ઈયળ છે, ત્રણ ઇન્દ્રિયમાં માખી છે, હું ચાર ઇન્દ્રિયમાં ભમરો છે, આ બધાની પાસે મૂડી કેટલી, કે અને તું બહુ બહુ તો અનાજ ભરતો, એક વર્ષનું બે વર્ષનું કોઠી અનાજ કેટલું ભરે, પછી તો હળી જાય, પાંચ વર્ષનો દુકાળ પડે શું થાય? કોઈ પૈસા ક્યાં બટકા ભરાયું નથી હોનાના બિસ્કિટ ને તો. એટલે છતાં જીવતો તું રહ્યો, નિગોદમાં એક ઇન્દ્રિયમાં અનંતકાળ જીવતો રહ્યો, બે ઇન્દ્રિયમાં, ત્રણ ઇન્દ્રિયમાં, ચાર ઇન્દ્રિયમાં, પંચ ઇન્દ્રિયમાં. એટલે કોઈ પદાર્થ વગર કોઈ પદાર્થનો નાશ થાય છે એવું તો છે નહીં. ભૌતિક સાધનો અને ભૌતિક પદાર્થો ન મળે તો જીવ મરી જાય કે નાશ થઈ જાય એવું તો કઈ બનવાનું નથી, એવું તો બનવાનું નથી. પણ જેને એ પદાર્થનું જ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું જેને, એ તો એમ કહે છે કે તારો એક ગુણ પણ ઓછો થાય નહીં, અને તારો એક પ્રદેશ ક્ષેત્રમાંથી ખાંગો થાય નહીં, ગોબો પડે નહીં અંદર. એવું ચૈતન વજ્ર તારું સ્વરૂપ છે. કેવું છે?
ચૈતન વજ્ર,
વજ્ર જળ વજ્ર નહીં, ચૈતન વજ્ર એવું તારું સ્વરૂપ છે. તારે પરાધીનતા બિલકુલ સ્વીકારવાની જરૂર નથી. વાત થોડી કઠણ લાગે એવી છે, પણ કહેનારે એ સાબિત કરી છે. આજે આચાર્ય હતા એને શું એ વાત ક્યારે કરી? રસ્તા રસ્તામાં રહીને ન કરી આવી વાત, કેમ કે શંકા કરે લોકો, તો વાત ભલન કરે એને ક્યાં આના વગર હાલે છે, એને ક્યાં આના વગર હાલે છે, એ ઘડીકમાં આ માગશે પછી આ માગશે પછી આ માગશે. આ જેને વાત કરી એવા જે આચાર્યો, એમની પાસે જે કાંઈ સંપત્તિ ઘર કુટુંબ હતું એ બધું છોડી તિલતુષ માત્ર પરિગ્રહનો ત્યાગ કરી નગ્ન દિગંબર થઈ જંગલમાં જઈને પછી આ વાત કરી એમ આ શાસ્ત્રો લખ્યા. એટલે પોતે સાબિત કરીને પુરાવો આપીને કે જો મારે બધા વગર ચાલે છે, બધા વગર ચાલે છે એમ નહીં, હું કોઈ તમારી વ્યવસ્થા સ્વીકારવાનો પણ નથી હવે પછી, કેમ કે એને ઉદ્દેશિકનો દોષ લાગે. એટલે પોતાના શરીર ટકવા માટેનો આહાર પણ ઉદ્દેશિક ન લે, એના નિમિત્તે બનાવેલો આહાર ન સ્વીકારે, ત્યાગ કરી નાખે. ખબર પડે તો ત્યાગ કરી દે, સ્વીકારે નહીં, કોઈ વ્યવસ્થા ન સ્વીકારે. એટલે વિહાર કરે તો પણ કીધા વગર કરે, કેમ કે કોઈ આગળ જઈને વ્યવસ્થા કરે અને સુવાની બેસવાની રહેવાની. એટલે કીધા વગર વિહાર કરવાનું કારણ પણ એ છે કે એ આહારથી માંડીને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા તમારે સ્વીકારવા માંગતા નથી, અને કોઈ પણ જાતનો પરિગ્રહ રાખીને પોતાની સુખ સગવડ પણ સાચવવા માંગતા નથી. એ જગતને પડકાર કરે છે, ચેલેન્જ મારે છે કે જો કોઈના વગર અમે જીવીએ છીએ, કોઈના આધાર વગર અમે જીવીએ છીએ, અને અમને જેટલો આનંદ છે એટલો તમને આનંદ નથી. અમૃત જેવી શાંતિ અંદરમાં ભરી છે, ખૂબ શાંતિ, એ શાંતિ આપણે પ્રગટ કરી છે. એટલે કડકડતી ઠંડીમાં વસ્ત્રો પહેરે નહીં, અને ચામડી ફાટે એવો 112 ડિગ્રીનો તડકો હોય તો પણ એ જંગલમાં જરીએ લોકો ઘરે બારણું બંધ કરીને પંખાને કંઈ એર કન્ડિશન નીચે રહીએ, એ ખુલ્લા જંગલમાં રહીએ ભલે ઊંડી લૂ વાતી હોય, એ પરિસ્થિતિમાં જગતને એમણે સાબિત કરી બતાવ્યું છે. એટલે આ વાતો કરનારા મૂળ આચાર્ય ભગવંતો છે, અને જગતને એમણે દેખાડી પણ દીધું છે, પોતાના આચરણથી દેખાડ્યું છે કે જો આત્માને કોઈના વિના પણ ચાલે છે. એ પણ પહેલા ગ્રસ્ત હતા, સંસારી હતા, કોઈ રાજા મહારાજાઓ હતા, બહાર નીકળે તો ચાર ચતુરંગ સેના એની આગળ પાછળ હોય, અને આથીના હોદ્દે નીકળતા હોય, એ ઉઘાડે પગે હેલા જાય છે જંગલમાં. એ એમને આત્માના વિજ્ઞાનને જાણ્યું છે, અનુભવ્યું છે, અને આચરણથી સિદ્ધ કરી બતાવ્યું છે. એ જ આચાર્યો જ્યારે એમની સાધનામાં સાધનાને જ્યારે પૂર્ણ કરે છે ત્યારે જિનેશ્વર પદને પામે છે, જિનેન્દ્ર પદને પામે છે, એને આપણે જિનેન્દ્ર પરમાત્મા કહીએ છીએ. એમનો ઉપદેશ એ આચાર્યો એ ઝીલે છે, અને સંસારમાં દુઃખી થતા જન્મ મરણમાં પરિભ્રમણ કરતા જીવોને બચાવવા માટે એ ઉપદેશના શાસ્ત્રો લખતા ગયા છે. જેને દુઃખી થવું ન હોય એને સુખી થવું હોય એને એમાં ઊંડા ઉતરવા જેવું ખરું. શું કહું કે તું સ્વતંત્ર દ્રવ છો અને ભૂલમાં પણ સ્વતંત્ર છો. અત્યાર સુધી તો ભૂલ કરી સ્વતંત્ર કરી છે, કોઈના કારણે નથી કરી. તમે કુગુરુએ ભૂલ કરાવી એ વાત ખોટી છે તારી, તમે કોઈ ખોટો ઉપદેશ આપ્યો ને ત્યાં ભૂલ કરી એ વાત પણ ખોટી છે તારી. ભૂલમાં પણ તું સ્વતંત્ર છો, અત્યાર સુધી રખડે એ સ્વતંત્રપણે ભૂલ કરીને રખી રહ્યો, અરે પરતંત્ર થશો એ પણ સ્વતંત્રપણે થશો. આના વગર ન ચાલે એવું જે તારું પરતંત્રતાનું પરિણામ છે એ પણ તારી સ્વતંત્ર અવસ્થા છે એમ કહેવું છે. વિચાર કરી દેજો, એનો દ્રષ્ટાંત બહુ સારો છે. 3 વર્ષનું ઘરમાં બાળક હોય અને એકનું એ ધર્મકડું તમે એને આપો, પછી જૂનું થઈ જાય એટલે ઘા કરીને ફેંકી દે. ધર્મકડું એવું ને એવું સારો હોય, છો, પણ એને સમજાવે તો રમના બહુ સારું છે, હજી ક્યાં ખરાબ થયું છે, હજી તો સારું નવું નવું છે. એ સ્વતંત્રપણે નહીં માને, નથી માનતો તો પણ એને જાગરણ ફેંકી દે, મને નથી ગમતો, નહીં ગમવાનું. એ જ ગમતું હતું એને, આગલે દિવસે ગમતું હતું, આજે નથી ગમતું. ગમતું હતું ત્યારે એને સ્વતંત્રપણે ગમતું હતું, નથી ગમતું ત્યારે પણ એને સ્વતંત્રપણે નથી ગમતો. એટલે ઘરનું બાળક માને તો પણ સ્વતંત્ર, ને ન માને તો પણ સ્વતંત્ર. હવે તું આવડો મોટો થઈને એમ કે હું સ્વતંત્ર નથી, ખોટી વાત છે. તને ગમે તેમ તું કરે છો, અને એમ કરવામાં તું સ્વતંત્ર છો, અને જીવ પોતાને ઠીક પડે એમ કરે છે. પછી કેટલું યોગ્ય છે અયોગ્ય છે બીજી વાત છે, પણ જે કાંઈ કરે છે એ સ્વતંત્ર છે. ભૂલે છે તો પણ સ્વતંત્ર, અને ભૂલ ભાંગે છે તો પણ સ્વતંત્ર. પોતે જ ભાંગે અને પોતે જ ભૂલે. સંસારથી જેને છૂટવું છે એ છૂટનારને કોઈ બાંધનાર નથી. જગતમાં કોઈ એવો સચેત કે અચેત પદાર્થ નથી કે જે છૂટનારને બાંધે, અને જેને બંધાવવું છે એને છોડાવનાર પણ કોઈ નથી. એમાં તીર્થંકર પણ ફેલ ગયા. અત્યાર સુધીમાં કેટલા તીર્થંકર થયા? અનંત તીર્થંકર થયા. આ ચોવીસી ના ચોવીસ થયા, પણ એટલી એવી અનંતી ચોવીસી થઈ, સમજ શિખર થી અનંતા તીર્થંકરો મોક્ષે ગયા, અને અનંતા મુનિઓ પણ મોક્ષે ગયા. અને આ ચોવીસી ના વીસ તીર્થંકર ત્યાંથી મોક્ષે ગયા. ચાર તીર્થંકર જુદી જુદી જગ્યાએથી ગયા. તો અનંત તીર્થંકરો થયા છતાં સંસારમાં જીવો એવા ને એવા અજ્ઞાની કેમ રહ્યા? કે એ તીર્થંકર ને આધીન કોઈ નહોતા પરિણમતા, એમાં સ્વતંત્ર હતા. એ તીર્થંકરનું માનવું કે ન માનવું એના માટે જીવ સ્વતંત્ર હતો. સમોસરમાં બેઠા બેઠા સ્વતંત્રપણે આપણે એમનું નથી માન્યું અત્યાર સુધી. આપણા માટે જો વિચાર કરીએ તો આપણે સમોસરમાં આનંદવાર ગયા છીએ, અને આપણે એની વાત માની નથી. એ ન માની સ્વતંત્રપણે કે પરતંત્રપણે, વિચિત્રતા બહુ છે કે જે સમોસરમાં જાય એમની પૂજા ભક્તિ બહુ કરે, બીજું ન કરે ત્યાં કોઈ. જે જાય ને એને ભગવાન માનીને જાય, ઓગે ઓગે પણ ઓળખા વગર, ઓળખ્યા એનો નિવેડો થઈ જાય, ઓળખે તરી જાય. ઓળખ્યા વગર ઓગે ઓગે માને, પૂજા ભક્તિ ઓગે ઓગે કરે, અને એની વાત ન માને. શું એની વાત ન માને? બાકી ઓગે ઓગે માન સન્માન પૂજા ભક્તિ બધું કરે, શું વાત ન માને? એ સ્વતંત્ર એવું કરે છે જીવ, એમ કે છે. ભૂલે છે તો પણ સ્વતંત્ર, પણ દેખાવ થોડો ત્યાં વિચિત્ર થાય છે. એક વર્ષે પૂજા ભક્તિ કરે, બીજી વર્ષે માને નહીં.
પૂજા ભક્તિ
એટલે તો રખડ્યો, એટલે તો રખડ્યો. કે છે કે તું તારી ભૂલથી જ રખડ્યો છો, ભૂલમાં પણ તું સ્વતંત્ર છો. તું રખડપટ્ટી વખતે પણ શુદ્ધ પદાર્થ રહ્યો છે. હવે બીજી વાત કરી કે તારા સ્વભાવની દ્રષ્ટિએ તને એમ કહીએ છે કે તારો મૂળ સ્વભાવ છે એ શુદ્ધ છે. દ્રષ્ટાંત લઈએ તો કે એક સોનાના આપણે ઓલા બનાવવાના છે ને, ઓગાળીને સોનાનો ગઠ્ઠો બનાવી દઈએ, હં, અને ભૂલથી એ કાબુમાં પડી જાય, હં, ત્યારે એના ઉપર કાળું કાળું બધું લાગી જાય, ને એમ લાગે કે આ સોનું છે કે શું છે, પિત્તળ છે કાંઈ ખબર નથી, પણ તેની ચમક એવી એવી ન દેખાય. ઘણા વખત સુધી પાણીમાં કાદવમાં પડ્યું હોય તો એનો દેખાવ સારો ન હોય, જે દાગીના ચળકતા હોય એવો દેખાવ એનો ન હોય. પણ સોનું હંમેશા સોનું જ રહે છે, એને કોઈ બી કાટ લાગતો નથી. સોનાને કાટ ન લાગે, એટલે જો એને જરાક ઉજવાડે એટલે જગજગાટ કરે. એમ આત્મા છે એના સ્વભાવને દોષ નથી લાગતો. એ શું કહે છે કે તું રખડપટ્ટી વખતે તારા દોષથી તું રખડ્યો, તે અપરાધ કર્યા, પાપ કર્યા, અનેક પ્રકારની દુર્ગતિમાં ગયો, અધોગતિમાં ગયો, અને ઘણું રખડ્યો, છતાં પણ તું પદાર્થપણે શુદ્ધ રહ્યો છું. મૂળ શુદ્ધ ચૈતન્ય ધાતુ છે આજે આત્મા, એમાં ફેરફાર થતો નથી. મૂળ સ્વભાવ અને મૂળ સ્વરૂપ છે એમને એમ અકબંધ રહે છે. આ જ્ઞાન કરાવવું છે આચાર્ય દેવને, આ જ્ઞાન કરવું, અનેક પ્રકારનો ઉપદેશ આપીને અલ્ટિમેટલી આ જ્ઞાન કરાવવું છે કે તું શુદ્ધ પદાર્થ છો. શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિની પહેલી ગાથામાં એવી વાત કરી, આત્મસિદ્ધિ શાસ્ત્ર લખતા વખતે પ્રારંભ અહીંથી કર્યો કે જે સ્વરૂપ સમજ્યા વિના પાયમાં દુઃખ અનંત. કયું સ્વરૂપ? કે તું રખડપટ્ટી વખતે પણ શુદ્ધ પદાર્થ રહ્યો છો એ સમજ્યા વિના, તારું મૂળ સ્વરૂપ સમજ્યા વિના તું અનંત દુઃખ પાયમાં. મનુષ્ય થયો ત્યારે તે એમ સ્વીકારી લીધું કે હું ફલાણો ફલાણો માણસ છું, પણ તે તું શુદ્ધ આત્મા છું એવું ન સ્વીકાર્યું, એનો અસ્વીકાર કર્યો. અન્યથા સ્વીકારમાં મૂળ પદાર્થનો અસ્વીકાર, મૂળ સ્વરૂપનો અસ્વીકાર ઊભો થાય છે. અને પરતંત્રપણે પોતાનો સ્વીકાર કરવામાં પોતાની સ્વતંત્રતાનો અસ્વીકાર થાય છે, અસ્વીકાર થાય છે. હું રાગદ્વેષ વાળો છું એમ સ્વીકારવામાં, મૂળ સ્વરૂપમાં હું રાગદ્વેષ વિનાનો છું એનો અસ્વીકાર થાય છે. રાગદ્વેષ અવસ્થામાં છે એ જાણવાનો વિષય છે, પણ મૂળ સ્વરૂપ પૂર્વક એને જાણતો જ્ઞાન સાચું છે, નહીતર એ અવસ્થાનું જ્ઞાન સાચું નથી. એટલે એમ કહે છે કે તું રખડપટ્ટી વખતે પણ શુદ્ધ પદાર્થ રહ્યો છો, તારા મૂળ સ્વરૂપમાં કાંઈ ફેરફાર થયો નથી. આ એક ખુશી થવા જેવી વાત છે, કેમ કે આત્મા જે શુદ્ધ પદાર્થ છે એની અંદર અનંત જ્ઞાન રહેલું છે, શક્તિપણે અનંત સુખ પણ શક્તિપણે રહેલું છે, અનંત આનંદ અનંત શાંતિ શક્તિપણે રહેલા છે, અને એવા એવા અનંત દિવ્ય ગુણો શક્તિપણે એમને અકબંધ ઇન્ટેક્ટ રહેલા છે. અને આ જીવની મૂળ સંપત્તિ છે, આત્મા પોતે આવા દિવ્ય ગુણોનું, અનંત દિવ્ય ગુણોનું નિધાન છે અને આ એની મૂળ સંપત્તિ છે. એ સંપત્તિ એમને અકબંધ રહી છે, એ આનંદનો આનંદનો ખુશી થવા જેવો વિષય છે. જો ભાઈ તું માની બેસમાં કે હું રાકો છું, હું નિર્ધન છું, હું દરિદ્રી છું, હું રોગી છું, હું સંસારી છું, હું પામર છું, અવસ્થામાં દુર્ગુણ છે, પણ મૂળ તારી મૂડી છે એને તો સંભાળ એમ કે છે, તો દુર્ગુણ ટાળવા સહેલા છે. અને એ ગુણ પ્રગટાવા, એની ભાનમાં એ ગુણ પ્રગટે છે માટે સહેલા છે, સહજપણે પ્રગટે છે. આ રીત છે. એટલે ઉપદેશ ને આત્માના વિજ્ઞાન સાથે સીધો સંબંધ છે. ગુણ દોષ ટાળવાનો ઉપદેશ છે કે ભાઈ દોષ ટાળો અને ગુણ પ્રગટ કરો, એ જે ગુણદોષનો ઉપદેશ છે એને વિજ્ઞાન સાથે સીધો સંબંધ છે. કે તારું મૂળ સ્વરૂપમાં ગુણ અનંત ભરેલા છે અને એ દિવ્ય ગુણોની સંભાળ લે, એ સંભાળ કરવાની રીતને સાધના અથવા આરાધના કહેવામાં આવી છે. આત્માના દિવ્ય ગુણોને પ્રગટ કરવાની રીતને સાધના અને આરાધના કહેવામાં આવી છે, કેમ કે ગુણને સાધ્યા, સુખ શાંતિને સાધી, એને સાધનાને આરાધના કહી છે. તું રખડપટ્ટી વખતે પણ શુદ્ધ પદાર્થ રહ્યો છો એનું ભાન કરવું, એનું ભાન થયું એ સાધનાનું એક અંગ છે, એનું જ્ઞાન થયું એ સાધનાનું અંગ છે, અને એમાં લીન થવું એ સાધનાનું મુખ્ય અંગ છે. એને ચારિત્ર કહે છે, લીન થવું, એને એકાગ્ર થવું, ધ્યાન કરવી, સમાધિ કરવી આત્મામાં. ભાઈ તું રખડપટ્ટી વખતે પણ શુદ્ધ પદાર્થ રહ્યો છો, આ કોઈ મહિમાવંત વસ્તુ તને બતાવીએ છીએ, બહુ કિંમતી વસ્તુ તને બતાવીએ છીએ. જેમ કોઈ નિર્ધન જન્મથી દરિદ્ર હોય એટલો બધો દરિદ્ર હોય, એટલો બધો દરિદ્ર હોય કે પંડ ઉપર કપડા નો હોય અને બટકું રોટલા માટે હેઠળ એને ગોતવો પડતો હોય, એવા નિર્ધન, આ જન્મ જન્મથી એવો નિર્ધન હોય એવા મનુષ્યના ઘરમાં, ઝૂંપડામાં, ઘર તો એને સારું ક્યાંથી હોય,
ઝૂંપડો,
એના ઝૂંપડામાં, ઝૂંપડા જેવા ઘરમાં એના પૂર્વજોએ અઢળક દોલત દાપી હોય અને એનું ભાન એને ન હોય, આખી જિંદગી ભીખ માગે અને ભીખ માગતો માગતો મરી જાય, બરાબર, એને ધન શું
કામનું,
કામ એ જ માણસને ઘરમાં એને ગાર દાર કે લીપણ બીપણ કે જે કાંઈ હોય એને ચૂનો મૂનો કાંઈ લગાડ્યો હોય એમાં તળિયા પડી અને ખાડો પડી જાય અને એમાંથી દાંતેલું નીકળી પડે, તો જેવું એ પોતાનું ધન જોવે કાંઈ તો સોના મોર ને હીરા માણેકના શરૂ ભર્યા છે, જોતા હોય તેની દરિદ્રતા ખલાસ, કપડા પછી સીવડાવશે, દાગીના પછી ઘડાવશે, મકાન રિપેરિંગ પછી થશે, ફર્નિચર બનતા 12 મહિના નીકળી જશે, પણ દરિદ્રતા નીકળતા 1 સેકન્ડ લાગશે, જેવું એને જોયું કે મારા ઘરમાં અખૂટ દોલત ભરેલી છે તે એની દીનતા ખલાસ, લાચારી ખલાસ, એ વખતે આખી પરિસ્થિતિ એની બદલાઈ જાય છે, એમ આ સંસારમાં દીન થઈને રખડતો જીવ કેવો દીન છે, તે જળ પરમાણુ પાસે ભીખ માગે છે કે મને તું સુખ દે, મને તું સુખી કર, એવી જે ભીખ માગે છે જળ પરમાણુ પાસે, અને દિનહીન થઈને, લાચાર થઈને એ કોકની પાસે કામ કરાવવું હોય કેટલી લાચારી કરે, તમે કામ કઢાવવું છે શું કરીએ, ગધેડાને બાપ કહેવો પડે, શું બોલે છે, ગરજે ગધેડાને બાપ કહેવો પડે, આ કહેવતું થઈ ગયું, સારી વાત નથી કઈ, પણ એટલી દિનતાનો ગરજ પોતાના સુખ માટે જીવ કરે છે, એને એમ કહે છે કે જો અનંત સુખની દોલત તારા ઘરમાં ભરેલી છે, તારે ક્યાંય બહાર જવાની જરૂર નથી, તારી ચિંતા છોડ, એટલે કહ્યું આ તો મહેમાનંત વસ્તુ તને બતાવી છે, ક્યાંય ગયો જ નથી, હા પોતે ભાન ભૂલ્યો છે, શું થયું છે, પોતે ભાન ભૂલ્યો છે, બીજું કઈ નથી, કઈ આત્મા કઈ જાયલો ગયો નથી, કઈ જાય એવું વસ્તુ નથી, ભરેલો છે એનું મહિમાવંત પદાર્થ નો જ્ઞાન કરાવે છે, તું લાચારીને દીનતા છોડ, તારા સુખ માટે તારે કોઈની પાસે ભીખ માગવાની જરૂર નથી, એવા એવા આત્માનું ભાન કરવું એ પહેલું વાસ્તુ છે, અને એવા આત્મામાં લીન થઈને પરમાત્મા દશા પ્રગટ કરવી એ સાચું વાસ્તુ છે, એ વાસ્તુ છે, આપણા વાસ્તુ નિમિત્તે ભેગા થયા છે, વાસ્તુ એટલે શું કે જેમાં વસવું એને વાસ્તુ કહે છે, જેમાં વસવું, તેમાં વસવું કે આત્મામાં વસવું, આ ઘરમાં તો થોડોક ટાઈમ આપણો લિમિટેડ ટાઈમ છે, જે ઘરમાં રહેતા હોય ટાઈમ કેટલો લિમિટેડ ટાઈમ છે, આવવામાં અને જવામાં વચ્ચેનો પીરિયડ આપણે આપણું 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 કરીને મમતાથી કર્મ બાંધીએ, બાકી તો આ બેના પહેલા આપણું હતું નહીં અને થોડા ટાઈમ પછી આપણું છે નહીં, અને વચ્ચે આપણું તો છે જ નહીં પણ માની બેસીએ છીએ, એટલી જ વાત છે,
ખરું ઘર આત્મા છે,
ખરું ઘર પોતાનું સ્વરૂપ છે, જ્યાં અનંત ગુણોની વસ્તીનો નિવાસ છે, અનંત ગુણોનું કુટુંબ જ્યાં વસેલું છે એ સાચું કુટુંબ છે, આ તો સમજવા જેવું છે, કેમ કે અંદર ઘણી ગડબડ ચાલે છે કુટુંબમાં, એટલે સાચું એ વાસ્તુ છે, આ તો એ નિમિત્તે આપણે ભેગા થઈએ છીએ, અને બે વાત કરીએ છીએ કે ભાઈ સાચું સુખ ક્યાં, સાચી શાંતિ ક્યાં, સંસાર શું, લોક શું, ધર્મ શું, અધર્મ શું, ગુણ શું, દોષ શું. પણ સાચું વાસ્તુ તો એ છે, કેવી અંદર તીખી તમન્ના લાગે તો એ આત્માના ગુણોની ખબર પડે કે પહેલેથી એમ આવું જોઈએ કે મારે કાંઈ જોઈતું જ નથી, કોઈ પર પદાર્થની લાલસા મને નથી, કેમ કે એમાંથી સુખ મળતું નથી, આત્મા જ જોઈએ, એવી જેને તીખી તમન્ના લાગે તેને માર્ગ મળે જ છૂટકો
મળે જ મળે.
એને આત્માનું જ્ઞાન કરવાની તમન્ના લાગવી જોઈએ, અને આત્માના સુખની તમન્ના લાગવી જોઈએ. શું કહે છે? અંદરમાં ચૈતન્ય વૃદ્ધિ છે, અનંત ગુણોની રિદ્ધિ સિદ્ધિ અંદરમાં છે. અંદરમાં ચૈતન્ય ગુણોની રિદ્ધિ સિદ્ધિ છે, તે વૃદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ રોકાવા જેવું નથી. બીજા પદાર્થમાં તો ક્યાંથી રોકાય, એવો નિષ્ફળ થઈ જાય છે કે મારે મારો અસ્તિત્વ જ જોઈએ, મારે મારો આત્મા જ જોઈએ, આત્મગુણો જ જોઈએ, આત્મામાંથી સુખ શાંતિ જોઈએ. બહારથી સુખ શાંતિ લેવા ગયો ત્યારે પલંગમાં હવામનની તળાઈ કરાવી, પણ પલંગમાં હવામનની તળાઈ કરી ત્યારે ઊંઘ આવતી નથી, હવે કરવું શું? અને જેથી એ તળાઈ નહોતી ત્યારે એની ઊંઘ આવતી હતી, બેઠા બેઠા ચોખ્ખો ખાઈ જાય, પથારીની જરૂર ન પડે, પરિશ્રમ કરવો પડે ને, એટલે થાક લાગે, થાક લાગે તો ઊંઘ આવે, પછી પરિશ્રમ બંધ થઈ ગયો, બેઠાડું જીવન થઈ ગયું અને વાઇબ્રેશન વધી ગયું, એટલે હવે હવામાનને તળાવીને ઊંઘ નથી આવતી. પછી ઊંઘ પથારી ઊંઘ લાવી જતી હોય તો તળાવવાળાને વધારે ઊંઘ આવી જોઈએ, અને મજૂર રાકડીમાં સુઈ જાય એને ઓછી ઊંઘ આવવી જોઈએ. ઊંઘી જાય, બે ઊંઘી જાય તો કોને ઊંઘનું સુખ વધારે, તળાવમાં હું તો એને વધારે ઊંઘનું સુખ ગણવું કે ભય પથારીએ હું તો એને ઊંઘનું વધારે સુખ ગણવું, કોનું વધારે ગણવું? એ કયો કે મેસુમને મોહન થાય તો બેને સરખો જ ગળ્યો લાગે, પછી દરિદ્રી ખાય કે પૈસા વાળો ખાય, ગોળ તો બધાને સરખો જ ગળ્યો લાગે, ઊંઘ તો બધાને સરખી જ આવે, એમાં પથારીની અપેક્ષા નથી. પણ એ તળાઈ નહોતી મળી ત્યાં સુધી ભ્રાંતિ હતી જીવને કે આવી તળાઈ કરાવું તો હું સુખી થાઉં ને સુખેથી મને ઊંઘ આવે, પણ પછી ખબર પડે કે અહીંયા પડખા ગળવા પડે છે, ઊંઘ હરખી આવતી નથી. એટલે એવી જીવને ભ્રાંતિ છે કે અહીંથી સુખ મળે, અહીંથી સુખ મળે, પણ સુખ અંદર આત્મામાં છે. જ્ઞાનીઓએ પુકારી પુકારીને એ વાત કરી છે કે સુખ આત્મામાં છે, બહારમાં ક્યાંય સુખ નથી. એ જીવ તું ભૂલમાં રમામાં તને સાચું કહું છું કે સુખ આત્મામાં છે. જો ખરેખર સુખી થવું હોય તો આત્માના સુખને પ્રગટ કર, આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત કરીને. એવું મારું અસ્તિત્વ જોઈએ, આવી આત્મામાં અંદર જવાની તીખી તમન્ના લાગે તો આત્મા પ્રગટ થાય, અને આત્મા પ્રાપ્ત થાય એટલે આત્માનો અનુભવ થાય. એ આમાં તો ઘણા બોલો આ ગ્રંથની અંદર, આ શાસ્ત્રમાં આવા ઘણા વચનામૃતો છે, અને એના માટે સમય રસ લઈને સમય કાઢવો જોઈએ, નહીતર તો જરા તકલીફ એ છે કે આજના જમાનામાં વખત મળતો નથી. ખોટી વાત છે, જ્યાં જીવને રસ છે અને લાભ દેખાય છે ત્યાં એને વખત મળે છે, અને ત્યાં એ વખત ગાળે પણ છે, ખબર પડતી નથી. આ ટીવી જોવામાં રસ પડે ત્યારે ક્યાં કેટલા કલાક ચાલ્યું ગયું ખબર પડે, રસ છે ત્યાં વખત છે, જ્યાં રસ નથી ત્યાં વખત નથી, એટલે વખત નથી એ બહાનું છે. આ કોઈ મહિમાવંત વસ્તુ તને બતાવીએ છીએ, તું અંદર ઊંડો ઉતરીને જો. શું કે છે? તું જો એમ નો કીધું, અંદર ઊંડો ઉતરીને જો એમ કે છે. જો એક એક વાત કેવી રીતે કરે છે, સાધારણ શબ્દો લાગે પણ પરમાર્થ ઘણો ગંભીર છે, આશય ઘણો ગંભીર છે. જો અંદર ઊંડો ઉતરીને જો આ વિષયમાં થોડું ઊંડા ઉતરીને નક્કી કરવા જેવું છે, તરસ લાગી હોય તો કૂવાનું તળિયા સુધી જોવું પડે કે પાણી છે કે નહીં, તરસે મરતો હોય તો. એમ તું તને સંસારના દુઃખોથી થાંક્યો હોય, જન્મ મરણના પરિભ્રમણથી થાંક્યો હોય તો આ વાત છે. હજી તને લહેર મજા સુખ આશાને અપેક્ષા હોય ત્યાં સુધી આ વાત તારા ગળે ઉતરશે નહીં એમ થશે. તું અંદર ઊંડો ઉતરીને જો અસલી તત્વને ઓળખ, મૂળ તત્વને
ઓળખ,
તારા અસલ સ્વરૂપને ઓળખ. તું મનુષ્ય થયો તારે અસલ સ્વરૂપ નથી, માણસ પણ તો ચાર ગતિમાંની એક ગતિ છે, એ આત્માનું ખરું સ્વરૂપ નથી. કેમ કે નાશ પામી જશે, ખરું સ્વરૂપ અહીં નાશ પામે નહીં, મૂળ સ્વરૂપ નાશ પામે નહીં. અસલી તત્વને ઓળખ, એ ઓળખતા તારું દુઃખ ટળશે, ગેરંટી લો તારું દુઃખ ટળશે અને તું પરમ સુખી થઈશ, ચોક્કસપણે તું સુખી થઈશ. એ સુખી થઈને સુખની મજા લેતા લેતા આ વાત કરી છે જ્ઞાનીઓએ, દુઃખી થઈને વાત નથી કરી. લોકો એમ સમજે કે જુઓ ભાઈ જ્ઞાનીને કે સાધુઓને આ સુખ સાધન નથી એટલે કેવા દુઃખી છે, ખોટી વાત છે. એકદમ તો સુવિ મુનિ વિતરાગી, વિતરાગી મુનિ છે એ જ આ લોકમાં એકલા સુખી છે. સંસારી જીવો તો આધિ વ્યાધિને ઉપાધિથી ઘેરાયેલા છે અને એ બિચારા દીન થઈને અનેક પ્રકારના ભયથી ગ્રસિત છે. કોઈ મૃત્યુના ભયથી ગ્રસિત છે, કોઈ રોગના ભયથી ગ્રસિત છે, કોઈ નિર્ધનતાના ભયથી ગ્રસિત છે, કોઈ અનિત્યતાના ભયથી ગ્રસિત છે, કોઈ અકસ્માતના ભયથી ગ્રસિત છે અને અજ્ઞાનના બધા ભયથી ગ્રસિત છે. જ્યાં સુધી પોતાના શાશ્વત સ્વરૂપને ન ઓળખે ત્યાં સુધી જીવ ભયાન્વિત છે, ભયનું દુઃખ એને અનંતુ છે જેનું એને ખબર નથી. અને એ દુઃખથી છોડાવવા માટે જ્ઞાનીએ આ ઉપદેશ કર્યો છે, એનો સ્વાધ્યાય નિત્ય કરવા જેવો છે. સુખી થવું તે ધર્મ છે અને દુઃખી થવું તે અધર્મ છે, કેમ કે દુઃખનું કારણ દોષ છે અને સુખનું કારણ પવિત્રતા છે. પવિત્રતા તે ધર્મ છે અને દુઃખ દોષ તે અધર્મ છે, એમ છે, એમ ધર્મ છે. એ શરૂઆતમાં તમે થોડોક મોડા આવ્યા, એ બધી ચર્ચા શરૂઆતમાં લીધી હતી.